તારીખ 15/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 798 અને 799 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 467.
ધ્યાનમાં ઉપયોગ ડૂબેલો છે, અંદરની શાંતિ પરિપૂર્ણ રીતે બહારમાં પરિણમિત થઈ છે, તેથી તેમનો દુખાવ છે એ પણ એકદમ શાંત છે, પૂર્ણ શાંત છે. મેન ક્રોધમાં પરિણતા દુખાવ પણ ક્રોધિત જોવામાં આવે છે. શાંત દેખાય છે, ક્રોધિત દેખાય છે, અને જે શાંત હોય તે ક્રોધિત દેખાતા નથી. તો ભગવાન જીનેન્દ્રને તો પૂર્ણ શાંતિ વ્યક્ત થાય છે. કેટલી શાંતિ છે કે અનંત શાંતિ વ્યક્ત થયેલી છે. એવી અનંત શાંતિ જેમને છે તેમનો દુખાવ જોનારને પણ શાંતિ સ્મરણ કરાવે છે, આત્મશાંતિનું સ્મરણ કરાવે છે. એવી ભગવાનની શાંતિ વ્યક્ત છે, એવી શાંતિ મારા સ્વરૂપમાં અત્યારે મોજૂદ રહેલી છે. હું કોઈ ભગવાનના દર્શન કરતો નથી, પણ અંદરમાં મારા ભગવાનના, આવા મારા ભગવાનના દર્શન જેણે સ્વરૂપ જાણ્યું છે, કે જે સ્વરૂપ પોતાનું સ્વરૂપ પણ જ્ઞાનનું કારણ છે, એવું જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું છે એને વિતરાગની જીવ પ્રતિમા પણ જ્ઞાનનું કારણ થાય છે. કોઈ પણ રાગના નિમિત્તો જીવ પ્રતિમાને ના દેખાવમાં અનુકૂળ નથી. જૈનના નામે પોતાનું સંપ્રદાય ચાલે છે, પોતાનું ટિપ્પણીનો વિષય નથી સમજવા માટે. એ પ્રતિમાની સ્થાપના શા માટે કરી છે, શા માટે એમને સ્થાપીને પૂજીએ છીએ, કે આત્મ સ્વરૂપ નિર્વિકાર શાંત આત્મ સ્વરૂપ છે, વિતરાગ મૂર્તિ છે,
વિતરાગ મૂર્તિ
જેને રાગ, રાગની ચેષ્ટા અને રાગના નિમિત્તો ન હોય એવા જે વિતરાગ થયા છે તેમની સ્થાપના છે.
બરોબર.
વળી તેમનાથી નીચેની ભૂમિકામાં જે મુનિ હોય છે તે ત્યાગી હોય છે.
બરોબર.
સાધુ થાય કે ત્યાગી થાય તે કોઈ રાગના નિમિત્તોને અંગીકાર ન કરે, અને એમનાથી ઉચ્ચ પદે બિરાજમાન હોય તે અલંકાર આદિ સહિત જે સ્થાપવામાં આવે એ સામાન્ય બુદ્ધિમાં પણ સમાવેશ ન પામે એવી વાત છે. સામાન્ય બુદ્ધિમાં પણ સમાવેશ પણ લોકોના આકર્ષણ માટે આમ કરવું. ઘણા લોકો રાગી છે, રાગી જીવોને રાગ ને રાગના નિમિત્તો ઉપર ઘણો પ્રેમ છે, તેથી તેમને વધુ ટોળામાં વધુ સંખ્યામાં ભેગા કરવા માટે જ્ઞાનનું કારણ એવા જે વિતરાગ પ્રતિમા એમાં પણ ફેરફાર કરવો એ બિલકુલ ઉચિત નથી. એટલે ન્યાય લીધું છે કે જીન પ્રતિમા એવી હોય છે કે અક્રિય બિંબ પરમ પ્રસન્નતાથી પૂર્ણ ધ્યાનસ્થ અવસ્થામાં નાસિકાગ્ર દ્રષ્ટિ, ધ્યાનસ્થ અવસ્થામાં કેવી દ્રષ્ટિ હોય છે, નાસિકાગ્ર દ્રષ્ટિ હોય છે, જે નાક છે તેના પ્રત્યે તે બાજુ આંખ ધરેલી રહે છે, નેન ધરેલા રહે છે, એવી ધ્યાનસ્થ અવસ્થા હોય છે. ધ્યાનસ્થ અવસ્થા ચક્ષુ ઇન્દ્રિયનો ચંચળ ઉપયોગ હોય એ પ્રકાર ધ્યાનસ્થ અવસ્થા કદી હોય શકે? ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ ચંચળ થાય ત્યારે નેત્રો ખુલ્લા રહે છે, એવા ખુલ્લા નેત્રો ધ્યાનસ્થ અવસ્થામાં અસંભવિત છે. તેથી ભગવાન વિનેન્દ્રની પ્રતિમા ધ્યાન નાસિકાગ્ર દ્રષ્ટિ વાળી હોય છે.
બરોબર.
એ અંતર્મુખ પરિણામના ધ્યાનનું સૂચક છે. એનું જે નેત્રોનું ભરેલું રહેવું તે ઉપયોગની સ્થિરતા, ઉપયોગની ચંચળ રહિતતા, નિશ્ચંચળતા અને અંતર્મુખપણાને સૂચિત કરે છે, ઉપયોગના અંતર્મુખપણાને પ્રદર્શિત કરે છે. નાસિકાગ્ર દ્રષ્ટિ હોય છે. આંખ લગાવે છે ને, એક બીજાની આંખ પકડે એવી આંખ લગાવી હોય એવી રીતે દેખાવ લાવવાનો આખો વિષય આ ધ્યાનનો દેખાવ લાવવાનો કોઈ વિષય નથી. આ પછી તો અન્ય મતિઓ તો ઘણું કરવા લાગ્યા. તો ઘરેના વાઘા પહેરાવા લાગ્યા, બાજુમાં એમના સાંસારિક પત્ની હોય એમને બેસાડવા લાગ્યા, હાથમાં આયુધો હિંસાના નિમિત્તો છે એવા અસ્ત્ર શસ્ત્રો પણ દેવા લાગ્યા. એવા અનેક પ્રકારે જેને ભગવાન કહેવામાં આવે એમાં દોષના નિમિત્તભૂત દોષના કાર્યો થાય ત્યારે જેનો ઉપયોગ થાય એવા સાધનો અને એવા સંયોગો અજ્ઞાનથી જો થવા લઈ
ગયા
જ્ઞાનનું કારણ હું ખરેખર તો જીન પ્રતિમા પરમ શાંત હોય છે, વિકરાગ મૂર્તિ છે, એક અંશે પણ દેશ ધ્યાનમાં રાગનો કણ હવે રહ્યો નથી, જે સંપૂર્ણ સર્વથા વિકરાગ થયા છે એવી સાક્ષાત વિકરાગ મૂર્તિ નિર્લેપ કોઈથી પણ લેપાયા વિના. કોઈ એમ કહે કે ભલે અમે ભગવાનને દાગીના ન પહેરાવીએ પણ ચંદનાદીનો લેપ કરીએ તો શું વાંધો? એ પણ અનુકૂળ
નથી.
ભગવાનને કોઈ ઉષ્ણતા લાગતી નથી વિતરાગતાને કારણે, કે એમને ચંદનના લેપથી શીતનો ઉપચાર કરવો પડે, શીતોપચાર કરવાના રોગી પણ નથી. એ તો નિર્વિકાર ને નિરોગી છે, એટલે નિર્લેપ હોવા જોઈએ. કશાથી પણ એમને લીપાયમાન ન કરાય. બહુમાનમાં પણ વિવેક રાખવો યોગ્ય છે.
બરોબર.
એ તો દાગીના ફેરાવે છે એમ જ કહે છે કે અમને બહુમાન છે એટલે અમારી કિંમતી ચીજોને અમે એમના ઉપર નાખી. ચોખ્ખે ચોખ્ખો અવિવેક છે, સ્પષ્ટપણે અવિવેક છે. હાલ તો કોઈ એમ કહેશે કે 1000 રૂપિયાનો આટલો દારૂ આવે કેટલો કિંમતી? મને એની બહુ મહિના હોય એને પછી પ્રયોગ કરીએ કે નહીં કરીએ? કિંમતીમાં કિંમતી વિદ્યા કરવામાં પણ વિવેક રાખો. અવિવેકે મહિમા થાય તે યોગ્ય નથી. અને મૂળ વાત શું એ છે કે સાધનાનો હેતુ સ્થાપનાનું હેતુ ધ્યાનનું એ કારણ છે.
ધ્યાનનું કારણ
વિતરાગ પ્રતિમા ધ્યાનનું કારણ છે. વિતરાગ ભાવે જે ધ્યાન કરવું છે એમાં સામે રાગના નિમિત્તો રાખીને કેવી રીતે વિતરાગ ભાવ લાવશે? તેજ રાગના નિમિત્તો ખર્ચે વિતરાગ ભાવ પૂછે કેવી રીતે લાવશે? એ વાત તો કોઈ રીતે સુસંગત દેખીતી રીતે એ સુસંગત. શાંત વિતરાગ મૂર્તિ નિર્લેપ અને નિર્વિકાર મુદ્રા હોય છે. એના ઉપર કોઈ પણ પ્રકારના વિકારનો અંશ એનો કોઈ દેખાવ હોય એ પ્રકાર હું પ્રતિમાને વિશે વિતરાગ ભગવાનને વિશે એ બિલકુલ શાંત નથી પ્રતિકૂળ છે. દિગંબરમાં પણ નિષ્પંથમાં કેટલીક વિકૃતિઓ આવી છે અને નિષ્પંથ છે.
ચંદન ફૂલ બધું ચડાવ્યું,
ચંદન ફૂલ
પદ્માવતી ક્ષેત્રપાલ
ભગવાન ને અનુકૂળ નથી, પિતાથી પણ નો વિષય નથી, પણ આત્માના હિત માટે સમજવાના વિષય છે.
બરોબર.
જ્યારે પોતાના પ્રયોજનથી આપણે મંદિરમાં આવીએ છીએ, ઘર દુકાન છોડીને મંદિર આવીએ
છીએ,
કઈ પ્રયોજન છે એની
પાછળ?
જે પ્રયોજનભૂત ક્રિયાની અંદર દોષ પણ રાખીએ અને નિર્દોષ થવાની આશા ધારણ કરીએ તો બે વાત સમજમાં બનવાનું નથી.
બરોબર.
દ્વારા પોતાનું એવું સ્વરૂપ છે એમ એ બાજુ વળે, એમના અનંત ગુણ પ્રસિદ્ધ જોઈને કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત અને અનંત વિધિ અનંત ચતુષ્ટય મંડિત છે વિતરાગજી. તેમની વ્યક્ત અને અવ્યક્ત ગુણો બંનેનું સ્મરણ કરીને પોતાની અંદરમાં વળવું, પોતાના વિવાદ સ્વરૂપને લક્ષમાં લેવું, ધ્યાનમાં લેવું, એના માટે બાહ્યારંભન છે. આટલો જ હેતુ પ્રજી પ્રતિમાની સ્થાપના છે. આથી વધારે શાંત વિતરાગ મૂર્તિ નિર્લેપ અને નિર્વિકાર મુદ્રા હોય છે. ભગવાનના દર્શન કરતા શુદ્ધ જ આત્માનું દર્શન થાય એવી બિલકુલ સ્થાપનાની ગોઠવણી છે. જે જિનેન્દ્ર પ્રતિમાની સ્થાપનાના વ્યવહારની જે વ્યવસ્થા છે ગોઠવણ છે એ બિલકુલ દર્શન કરતા અંદરના અનુસંધાન થઈ જાય એવી બરાબર વ્યવસ્થા છે.
ભગવાન માટે સિંહાસન રાખીએ, ચમડ રાખીએ,
ભગવાન ઉપર નહી, ભગવાન ને કાંઈ અડે નહીં,
અડે નહીં,
ન ચામર અડે, ન સિંહાસન અડે. ભગવાન આ દીવો ગંધકુટી રચે છે એના ઉપર અંતરિક્ષમાં હોય છે. દીવોએ રચેલા આસન ઉપર ભગવાન બિરાજમાન હતા. એ તો નિરાળા જ રહીએ છે, નિર્લેપ જ રહીએ છે, ક્યાંય લેપાય એ વાત ભગવાનની વિશે હોય એમ. અને એ તો આપણી સ્તુતિ છે સમોકરણ પંડિતજીના, ભલે સ્વરૂપોના રત્નમય મુગોટો ભગવાનના ચરણોમાં નમે છે અને ભલે ઇન્દ્રાણીઓ નાચ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે અને નૃત્ય કરે છે, તો પણ ભગવાન સામે જોતા નથી અને સમોસરણનો દિવ્ય વૈભવ તો હવે આયાની કલ્પના કરવી મુશ્કેલ છે. એ સમોસરણ જેણે રચ્યું છે એને આશ્ચર્ય થાય છે.
બેને આશ્ચર્ય થાય
કે અરે આ તો કેવી રચના છે, મેં નહોતું થાય, મારી કલ્પનામાં નહોતું એવું આ બન્યું છે. માણસ ને તો કલ્પના આવે એમ ક્યાંથી, અહીંયા તો હોય ક્યાંથી, દારિદ્ર અહીંયા એટલું બધું છે કે ભૌતિક ઉદ્દરિક વૈભવનો પણ ખ્યાલ આવે એવું નથી. એવું સમોસરણ ધાક ધમાળ હોય છે. દીવા બત્તી કરવાની જરૂર નહીં, લાઈટ આવે, લાઈટ વૈગી નંધારું થઈ ગઈ, કઈ પ્રશ્ન નથી. ત્યાં ખુદ એ મણિરત્નો ના પ્રકાશ થી એટલું હોય છે કે ત્યાં સૂર્ય ભાષા પડે છે, કોઈ જરૂર નથી. ત્યાં
બરોબર
ચાર પહોર ચાલે છે કલાકમાં ભગવાન ની દિવ્ય બને,
ચાર
વખત ચાલે છે. દિવસ રાત ની ખબર પડે એવું નથી, એક ધારો પ્રકાશ હોય છે ભગવાન માંથી, એમના દેહ માંથી પણ એવો જ તેજ છૂટે છે. તેજ ના અંબાર ઉપયોગ જાય તો એક વાર ખંભી જાય, ઉપયોગ ખોડાઈ જાય, એવું અદભુત આશ્ચર્યકારી એમનું બહારનો બધો દુખાવો. પણ ભગવાન તો સમોસરણ સામું જોતા નથી, ભક્તો સામું જોતા નથી, અને સમોસરણ સામું જોતા
નથી,
દેવો સામું જોતા નથી, ને શ્રીયંત્રો સામું કોઈની સામે ભગવાન જોતા
નથી.
નાસિકાગ્ર દ્રષ્ટિ છે અને શુક્લ ધ્યાનમાં લીન થઈ
ગયા.
ઉપલી સપાટીમાં બહારમાં કેવળ જ્ઞાન ની પર્યાયમાં લોકા લોક જણાય છે, સમોસરણ નહીં આત્મ લોકા
લોક જણાય,
લોક પ્રતિબિંબિત થાય છે. ઉપયોગ ફેરવીને જોતા
નથી,
ઉપયોગ તો અંદર માં
જોઈએ.
સમોસરણ અને લોકા લોક થી પણ પોતાનું જે સ્વરૂપ છે એ ઉપયોગ ને આકર્ષણ નો વિષય છે શ્રુતિ ધ્યાનમાં. તેથી ઉપયોગ ત્યાં સોંપેલો રહે છે, લોકાલો જણાય ને સમોસરણ રચાય તો પણ ભગવાન નો ઉપયોગ કરતો
નથી.
મકાન બાંધે તો હકવા ખાન ને બપોર ધ્યાન રાખવા જાય, કેટલી મકાન કેટલા હરિયા મૂક્યા. ભગવાન નું સ્મરણ સમોસરણ રચાય તો ભગવાન ની મદદ ની જાય, ઉપયોગ ની જાય. બીજું કોઈ કારણ નથી. પૂજા વિધિ છે આ પરંપરામાં, તમે પૂજા કરી શકો, આપણા મંદિરમાં પૂજા કરી
શકીએ.
પૂજાની અષ્ટદ્રવ્ય પૂજાની વિધિ છે, ભગવાન ઉપર કઈ ને ચડાવવા બહુ ઉપાય છે. તમારે
ઘણો
હિંસાત્મક
છે આ લોકો, તમને સાધુ કેમ નહીં સમજતા કે આ ફૂલ નો ચડે
ચાલે છે. તમે કોણ કહેવાના ખોટા છે તો કે આ ખોટા તો ધોકા મારે, ખોટા જ તમે
સૌથી
વધારે સંખ્યા મુસલમાનો આપણા આવા ગમન કરીએ તો એ સૌથી સાચા ગણો. બકરી પ્રશંસા ન કરાય, આટલા બધા કરે છે, આટલા બધા પોતા ભાઈ છોટા એટલે સત્તર વાત સામાન્ય બુદ્ધિ, પણ સામાન્ય બુદ્ધિ વાળાઓને એવું બેસી જાય છે કે દાદા કહે ને દાદા કરે તે ખાતે. એ વિશેષ બુદ્ધિ વાળાનો અભિપ્રાય નથી, બહુ સામાન્ય બુદ્ધિ વાળાનો અજ્ઞાન ભરેલો વિચાર લાંબો કર્યા વિનાનો એ અભિપ્રાય છે. સત્યની સંખ્યા સાથે બિલકુલ સંબંધ નથી. ગુરુજી કહેતા હતા કે સત્યની સંખ્યા સાથે બિલકુલ સંબંધ નથી, સત્યને સત્યની સમજણ સાથે અને સત્યની શ્રદ્ધા સાથે સંબંધ છે. કોઈ સંખ્યા સાથે સંબંધ કાયમ સત્યના માનનારાઓ જગતમાં ઓછા જ રહ્યા છે. અનંત આનંદ જીવો છે, એમાં જ્ઞાની કેટલા છે, બહુ છે. સંખ્યાત તો મનુષ્યો છે અને અસંખ્યાત પુરિયંતો છે, એમાં અસંખ્ય જ્ઞાનીઓ પણ છે. પુરિયંતમાં પણ અસંખ્ય જ્ઞાનીઓ મને સંખ્યાત છે અને એમાં જ્ઞાનીઓ સંખ્યાત છે. તો પણ અનંત અનંત જીવ છે, એ જીવરાશિની પાસે તો બધા અલ્પ છે. એટલે ઘણા બહુમતીને આધારે સત્યની તુલના થાય, સત્યની તુલના માટે બહુમતી કામમાં લાગે એવું નથી. પોતાનું વિવેક કરવાનું છે, પ્રયોગ કરવાનો છે કે મને આમાં ધ્યાનનું કારણ વિરાગનું કારણ થશે કે વિતરાગતાનું કારણ થશે. પ્રયોગને લાગુ કરે તો ચોખ્ખે ચોખ્ખે કોઈને પૂછવા જવું પડે એવું નથી કે આમાં સત્ય શું છે અથવા કયું વધારે સારું છે. બે વાત સામે છે કે ચાર વાત સામે છે, એમાં કઈ વાત વધારે સારી છે એ ન સમજી શકે એવું છે. સમજી શકે છે છતાં પણ ન્યાયને ગ્રહણ ન કરે તો એ નિર્દોષ પરમાત્માને કેમ ગ્રહણ કરશે? જેને સામાન્ય ન્યાયનો પણ ગ્રહણ કરવો નથી એ નિર્દોષ પરમાત્માને કેમ ગ્રહણ કરશે? એની દ્રષ્ટિ પરમાત્મા ઉપર કેવી રીતે જશે? એની પરમાત્મા ઉપર એની દ્રષ્ટિ વળી શકશે
નહીં.
બીજી વાત એવી શાંતિ, એવી વિતરાગતા, એવી વિવેકતા એ પ્રત્યે બહુમાન આવે છે અને એવો જ અંદરમાં પોતાનો સ્વભાવ ભાવ છે એમ એ બાજુ વળવામાં એ નિમિત્ત પડે છે. એ બાજુ વળવામાં નિમિત્ત પડે
છે. પર્યાય આવું છે
જે અનિયંતના દ્રવ્યને ગુણને અને પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે અને પોતાના નિતરાગી નિર્લેપ નિર્મોહી આત્માને જાણતા એનો મોહ પણ ક્ષય પામે એવી વિધિ છે. આ વિધિના વિષયમાં સ્થાપનાનો સમાવેશ છે. પ્રવચન સારની એસી વ્યાખ્યા જોઈએ તો અંતર્મુખ થવાની જે વિધિ એ વિધિની અંદર બાહ્યાલંબન જે છે એમાં અરવિંદના દ્રવ્ય પર્યાય વિચાર છે. ખરેખર તો પોતાનો પરમાત્મા તો સિદ્ધ સમાન છે, પણ અહીંયા જ્યાં વળવાની વાત આવે છે ત્યાં અરવિંદ ને જુદા થતા નથી. આચાર્ય દેવ તો જાણે છે કે જીવનું સિદ્ધપદ છે એનું આત્મપદ છે, કેમ કે અરવિંદ ભગવાન ને તો ચાર અઘાતી ચાર ભેદ બાકી છે. પણ એ તો અર્થ પર્યાયમાં લાગુ પડતો નથી. જે કેવળ જ્ઞાનવાદી પર સ્વભાવ શુદ્ધ સ્વભાવ છે તેને સ્વભાવ છે એ પરિપૂર્ણ સિદ્ધ જેટલો જ વ્યક્ત છે. શાંતિ વિતરાગતા કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત બુદ્ધિ એટલું જે એ તો સિદ્ધ ભગવાનને જેટલું છે એટલું જ અરવિંદ ભગવાનને છે. તેથી પ્રયોજનભૂત વિષયમાં ફેર નહીં હોવાથી અને સિદ્ધ પરમાત્મા બાયથી એમના દેખાવથી આલંબનમાં આવે એવા નહીં હોવાથી અનંત પદની વાત
આપણે કરી બરોબર.
અને તેથી અનાદિ મૂળ મંત્રમાં નમો અરિયંતા પ્રથમ પદમાં
પ્રથમ પદમાં
પછી નમો સિદ્ધાંત પહોંચ્યા છે. જેન પ્રતિમા અનુસાર જેવા જિનેન્દ્ર હોય એવી પ્રતિમા હોય એમાં વિકૃતિ કરવી બહુ મોટું પાપ છે. શૂન્ય તો નથી પણ પાપ
સોનગઢમાં આપણે આવા જમીન પધરાવાના
132 પંચમેરુ અને
ભુવનેશ્વર
માં 80 જમીન
52
એક મેરુમાં 16 જમીન
બીજા
52 જિનાલયમાં 52 જમીન બોલો 80 ને 52 132 જીન પ્રતિનિધિત્વ બધા દેશ સરખા કોઈમાં જરા પણ ચિંતિત માત્ર ફેરફાર નહીં.
પાપ પ્રકૃતિનું નિબંધન
પરમાત્મા બધા જ એક સરખા કોઈમાં જરા પણ કિંચિત માત્ર ફેરફાર નહીં. કોઈ પ્રતિમાની અંદર ક્યાંય ફેરફાર નહીં. નામ હોય વા નામ ન હોય, કારણ કે આ જે 152 છે એમાં કોઈના નામ નથી. કોઈને લાંછન નહીં, કોઈના નામ નહીં. કેમ કે અનાદિ છે, અકૃત્રિમ છે. પંચમેરુના અને નંદીશ્વરના અકૃત્રિમ લીંબો છે, એમાં કોઈના નામ નહીં, કોઈના લાંછન નહીં. 132ની સ્થાપના એ પ્રકારે છે. માત્ર જીન પ્રતિમા, જીન પ્રતિમા, જીન સારથી બધા જ જીન ને બોલી રીતે આવશે. આત્માનું અસલી મૂળ શાંત અક્રિય સ્વરૂપ જોવામાં આદર્શ સમાન છે. આદર્શ એટલે પોતાનું ધ્યેય. મારે પણ આટલું જ આવું જ નિર્દોષ થવું છે. જેવા ભગવાન થયા અરિયંત પરમાત્મા સદેહે, બસ મારે પણ એટલી હદે પહોંચવું છે. આ મારો આદર્શ છે. આદર્શ એટલે જ્યાં પહોંચવું છે, જ્યાં પામવું છે, આખરી પહોંચવાનું ગોલ જેને કહેવામાં આવે છે એ આદર્શના સ્થાને છે. એ સ્થાપના છે આદર્શના સ્થાને હોવાથી એમાં સદોષ પણ આદર્શની અંદર હોય શકે નહીં કે રાખી શકાય નહીં. અને એવો આદર્શ હોય તો એ આદર્શ નથી પણ એ જગતની દોષિત પ્રક્રિયા છે. કે જે અન્ય મતોમાં ચાલે છે એ જૈન મતમાં ચાલવા લાગી ભૂલથી, પરંપરા ભૂલથી. આત્માની અસલી મૂળ સ્વરૂપ, મૂળ શાંત સક્રિય સ્વરૂપ જોવામાં આદર્શ સમાન છે. અથવા એ પરિસામાં જેમ કોઈ પોતાનું પ્રતિબિંબ જોવે, અરીસામાં જોવે છે ત્યારે અરીસા સામે જોવે છે કે પોતાના મોઢા સામે જોવે છે, કેવી રીતે જોવે છે? કે અરીસામાં જે આકૃતિ ઉઠી પોતે અરીસા સામે હોય ત્યારે એમ વિકલ્પ નથી કરતો કે હું અરીસા સામે જોઉં છું, હું કેવો છું એમ જોઉં છું.
બરોબર,
અરીસામે અરીસામાં જોતા હું કેવો છું એમ જોવે છે કે નહીં? કેવી રીતે ભાવ આવે કે હું કેવો છું? બસ આ એવું છે આદર્શમાં, એ પ્રકાર છે. જેવા ભગવાન છે અંદરમાં બિલકુલ એવું જ જીનપદ છે. અત્યારે પણ એવું જ જીનપદ છે અંદરમાં. એનું અવલોકન અનાદિથી કર્યું નથી, એની સંભાળ અનાદિથી કરી નથી, એની સામો અનાદિથી ક્યારેય જોયું નથી. એક સેકન્ડ પણ એની સામું જોવા એને નવરાશ લીધી નથી, ઉપયોગ એને ફેરવ્યો નથી, એ ઉપયોગ ફેરવવામાં એની ઈચ્છા. કે છે કે આત્માનું અસલી મૂળ શાંત અક્રિય સ્વરૂપ, એટલે અક્રિય બિંબ લીધું છે. આ આત્મા પણ અક્રિય છે, એવો કરાયેલો નથી, અંદરમાં કોઈએ નવો કર્યો નથી, અંદરમાં અક્રિય અનાદિથી નહીં ગણ કરાયેલો એવો જ જીન પરમાત્મા છે. પોતે જીન સોઈ આત્મા અન્ય હોય તો કર્મ, આ આત્મામાં પણ જે જીનપદ છે એટલો આત્મા છે, અને વાકની અવસ્થામાં રાગાદી ભાવની વિકૃતિ છે એ બધું કર્મ છે, ભાવ કર્મ છે ભલે, પણ કર્મની જાતિ સાથે મેળ ખાય છે. જેમ કર્મ ભિન્ન છે તેમ આ પણ જીનપદથી ભિન્ન છે, માટે અન્ય હોય સો કર્મ, જીન સુઈ આત્મા અન્ય હોય સો કર્મ. એ પ્રવચન છે, સમજ લે જીન પ્રવચન કા મર્મ, કે તને તારો આત્મા દેખાડવા માટે આ વાત છે, બીજી કોઈ વાત નથી એમાં. જેવા જીન ભગવાન છે એવો તારો આત્મા છે, અને એ જ જીન પ્રવચનમાં કહેવાનું તાત્પર્ય છે. જીન પ્રવચનમાં મુખ્યપણે જો કઈ કહેવું હોય તો આ જ વાત કહેવી છે. આખા જીન પ્રવચનનું તાત્પર્ય હોય તો એ જીન સ્વરૂપી આત્માને બતાવવો તે જ છે. તેને જ જાણ્યા વિના, આ એકને જ પોતાને જ જાણ્યા વિના આ જીવે પરિભ્રમણ કર્યું છે, આ જીવે દોષ ને દોષોની પરંપરા જો સર્જી હોય તો આ એકને ભૂલીને, આ એકને જાણ્યા વિના. તેથી સર્વ પ્રવચનનું જીન પ્રવચનનું તાત્પર્ય એક શુદ્ધાત્માનું જ્ઞાન કરવું, શ્રદ્ધાન કરવું અને એમાં લીન રહેવું, એટલું છે. એને જ રત્નત્રય કહેવામાં આવ્યા છે, એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. પોતે પોતાના ભગવાન ને ભૂલ્યો અને દીન થઈને આથડ્યો. આચાર્ય તો ત્યાં સુધી કહ્યું કે દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય. તું ભગવાન ભક્તિ કરતો પણ તારા જીન સ્વરૂપ ને મુખ્ય કરજે, દીન થઈશ નહીં તો હું પણ આવો છું એમ લેવાની વાત છે. આ મારા ભગવાન છે અને હું એમનો ભક્ત છું, એ વાત માટે તારે જીન પ્રતિમાના દર્શન કરવાનો સવાલ નથી. જગત આખું એમ દર્શન કરે છે, પોતાના માનેલા ભગવાનના પોતે ભક્ત છે એમ. ભગવાન ભક્તની સ્ટેટસ જેને કહીએ, એક જુદી જુદી સ્થિતિ રાખીને દર્શન કરવા કરાવે છે. ત્યારે જૈન દર્શનમાં જીન પ્રતિમાની સ્થાપના એ માટે નથી એમ કહ્યું છે. જેવો તું એવો હું, જેવો હું તેવો તું, એ વાત લેવા માટે છે. શરૂઆત અહીંથી તો શરૂઆત થાય છે, એ વગર શરૂઆત થતી નથી. ખરી વાત તો એમ છે, બીજી રીતે કોઈ ચાલે તો એ ભૂલા છે એમ કહેવા માંગે છે. આત્માનું અસલી મૂળ શાંત અક્રિય સ્વરૂપ જોવામાં તે આદર્શ સમાન છે, એવું જ પોતાનું સ્વરૂપ છે એમ બહારમાં ક્યાંય જોવું હોય તો એ જીન પ્રતિમા જોતા જોવાય છે. આત્મ સ્વરૂપ જેને જોવું હોય એને જીન પ્રતિમા જોવી, જીન પ્રતિમા જેને જોવી હોય એને આત્મ સ્વરૂપને જોવું. આ સિદ્ધિ સંધિ છે, બીજું કોઈ એમાં કારણ નથી. દર્શન કરું ને પૂજા કરું ને ભક્તિ કરું ને એમાં મંદિરમાં પૈસા ખર્ચું તેથી પુણ્ય બંધાય,
તો હતી ગડબડ છે, એ તો બધી ગડબડ છે, સંસારની યાચના છે. અને ભગવાન પાસે તારો સંસાર છે નહીં, એ તો અસંસારી થયા છે કે તને કઈ આપે તો પ્રશ્ન રહેતો. આત્માનો અસલી મૂળ શાંત અક્રિય સ્વરૂપ જોવાના આદર્શ સમાન છે, ધ્યાનનું કારણ છે. મૂળ વાત તો એ અંતર્મુખ સ્વરૂપ ધ્યાનનું એ કારણ છે. કારણ એટલે બાહ્ય નિમિત્ત. જે અંતર્મુખી ધર્મ ધ્યાન છે, ધર્મ ધ્યાન છે તે જીવનો અંતર્મુખ થયેલો શુદ્ધ ઉપયોગ છે. એ શુદ્ધ ઉપયોગ, નિર્વિકાર ઉપયોગ, રાગ દ્વેષ મોહ રહિત ઉપયોગ, એ થવામાં જીન પ્રતિમાં જેટલું બીજું કોઈ ઊંચું નિમિત્ત નથી. આમ છે, એટલે એને ધ્યાનનું કારણ લેવામાં આવ્યું છે. ધ્યાનનું કારણ જે વિતરાગતાનું સ્વરૂપ, જે આત્મ સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ આત્મા, તે જેણે જાણ્યું છે તેને પૂર્ણ સ્વરૂપના સ્મરણનું એ કારણ છે. એને સીધું જ પોતાનું વિતરાગ સ્વરૂપ સ્મરણમાં આવે છે કે જે સ્વરૂપ ધ્યાનનું કારણ છે. આત્મ સ્વરૂપ અનંત ગુણનું ધીમ છે, એ પોતાનું જે ચૈતન્ય ધીમ છે, ઉપયોગ ત્યાં જાય ત્યારે ઉપયોગ પણ થંભી જાય છે, ઉપયોગ અંદરમાં સ્થિર થાય છે. અને કોઈ અનિર્વચનીય વચનથી બહાર, વિકલ્પથી બહાર, મનથી બહાર, ચિંતવનથી બહાર અચિંત્ય આનંદ ઉત્પન્ન થાય છે, જ્યારે ચિંતવનમાં આવવો મુશ્કેલ છે. સમ્યક દ્રષ્ટિના ચોથા ગુણ સ્થાનના શુદ્ધોપયોગનો આનંદ મનાતીત, વિકલ્પાતીત અને ચિંતવનથી પાર છે, તો મુનિદશાના આનંદની તો શું વાત કરો. એટલે એ મુનિઓ એ સ્થિતિમાં રહી શકે છે, બીજાનું બીજું નથી. અંદરમાં એ સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે, એ નિશ્ચય ગુપ્તી છે. 28 મૂળ ગુણોમાં જે ગુપ્તી છે ને, એમાં ખરેખર નિશ્ચય ગુપ્તી તો મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા છે. એવા ઘૂસી ગયા છે કે દેહાદીની કોઈ પરવા નથી, દેહની જેમને પરવા છૂટી ગઈ છે, એવું જેમનું એવું તો જેમનું બહારમાં દેખાવ દેદાર છે, ત્યારે એ સ્થિતિમાં એ રહી શકે છે. એવો જે આનંદ ઉપજે છે, એ અનંત આનંદનું ધામ અંદરમાં છે ત્યારે આનંદ ઉપજે છે. અનંત આનંદના ધામમાં લીન થાય છે ત્યારે આનંદ ઉપજે છે. એવા સ્વરૂપનું એ કારણ થાય છે. તેથી તેવી જ જીન પ્રતિમાની સ્થાપના આગમની અંદર સ્થાપિત કરવામાં આવી છે. 798 છે એ જીન પ્રતિમાનો વિષય લીધો છે સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામાંથી. આગળ 799 તત્વજ્ઞાન નું મૂળ સર્વજ્ઞ છે, અથવા ધર્મનું મૂળ પણ સર્વજ્ઞ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને ધર્મનું પ્રતિપાદન સર્વજ્ઞતાથી જ થઈ શકે છે. સર્વજ્ઞને દૂર રાખીને ધર્મનું પ્રતિપાદન થઈ શકે એ શ્રીમદજીએ એમના વચનોમાં લીધું છે. નાની ઉંમરમાં 22 વર્ષની ઉંમરમાં જે વચનો ભજન સપ્તતિ લખી એમાં એ વાત મળી છે કે સર્વજ્ઞતાનું ધર્મનું મૂળ સર્વજ્ઞતા છે અને ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. સર્વજ્ઞને દૂર રાખીને એ અમે કાંઈ ન સમજીએ, એ વાત બધી વ્યવહાર નહીં છે, એ બધું આમ છે. આપણે નિશ્ચય ધર્મની વાત કરો કે ચાલે નહીં એ વાત. સર્વજ્ઞને મુખ્ય રાખીને સર્વજ્ઞતા પૂર્વક જ ધર્મનું પ્રતિપાદન થઈ શકે, બીજી રીતે થઈ શકે
નહીં.
અને જ્યાં સર્વજ્ઞને સ્વીકારો એટલે બધા ફેંસલા થઈ ગયા. કેમ કે એ નિર્દોષ પરમાત્મા છે, જેને પરિપૂર્ણ નિર્દોષતા પ્રગટિ, તેને બહારમાં જે કોઈ ન્યાયનો વિષય છે એ ગ્રહણ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. અને બહારમાં ન્યાયનો વિષય પણ જેને ન્યાયથી અંગીકાર કરવો નથી એ સર્વજ્ઞને સ્વીકારે છે એ વાત રહેતી નથી. કેમ કે એ તો પરિપૂર્ણ નિર્દોષ છે, તારે તો આત્મ ન્યાય સ્વીકારવો નથી. બે વાતને મેળ ખાતો હોવો નથી. એટલે જેવા સર્વજ્ઞને સ્વીકાર્યા એ લાઈનમાં આવી ગયો સામે માણસ. આ તો શાસ્ત્રાર્થનો વિષય ક્યારે બહુ રહ્યો નથી. કેમ કે લોકોને તો ફુરસદ નથી શાસ્ત્ર વાંચવાની, લોકોને ફુરસદ નથી ઊંડા ઉતરવાની. પણ પહેલી વાત એ લેવી પડે શાસ્ત્રાર્થમાં કે સર્વજ્ઞનું સ્વરૂપ કેવું હોય, સર્વજ્ઞને કેવા સ્વીકારો છો. જો સર્વજ્ઞને આવા સ્વીકારતા હો પરિપૂર્ણ નિર્દોષ, તો કોઈ પણ શાસ્ત્રાર્થની અંદર ન્યાયનો વિષય નિર્દોષતા પ્રત્યે લઈ જાય છે કે નહીં, આ દ્રષ્ટિકોણનો નિયમ અપનાવવો જ રહ્યો, ત્યાં બંધાવું રહ્યું, એનાથી બંધાઈને ચાલે, તો જૈન દર્શનના તમામ ન્યાયો અને સિદ્ધાંતો વિતરાગતાના પોષક અને વિતરાગતાની પ્રાપ્તિ કરાવનારા હોવાથી એ સર્વજ્ઞથી શરૂ થયેલા સર્વજ્ઞ પદ સુધી પહોંચાડે છે. શરૂ થયેલા સર્વજ્ઞ પદથી સર્વજ્ઞ પદ સુધી પહોંચાડી દે, ત્યાં સુધીની આખી વ્યવસ્થિત શૃંખલા છે. સિદ્ધાંતોનું જે પ્રતિપાદન છે એ એટલું સુંદર અને વ્યવસ્થિત છે કે જગતના કોઈ સાહિત્યમાં એ પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થિત પદ્ધતિ કે જે નિર્દોષતા પ્રત્યે લઈ જતી હોય એવી કોઈ જો પદ્ધતિ હોય તો આની બરાબરીમાં કોઈ નથી. એટલું વ્યવસ્થિત છે. લોકો એ તો હજી જૈનોએ તો હજી પોતાના શાસ્ત્રો જોયા નથી, બીજાના જોઈને હરખામણી કરે કે દી. જ્યારે એની કક્ષા વિચારવી હોય કે આ તો અલૌકિક છે, લૌકિક શાસ્ત્રોથી કોઈ પાર ચીજ છે, જેને બરાબરી કરવાનો તો સવાલ નથી પણ સરખામણી કરવાનો એમ કે કેવી રીતે આનો એને એકબીજાને સરખામણીમાં ઊભા રાખવા, ઊભા રાખવાનો પણ સવાલ રહેતો નથી. એ અન્ય સાહિત્યનો બરાબર અભ્યાસ કરે અને આનો અભ્યાસ કરે ને એ રીતે મેળવે તો પણ બહુ મોટો ફેર દેખાય. તો અહીંયા કહે છે કે સઘળા તત્વજ્ઞાન મૂળ, જેટલું કોઈ વિસ્તાર વાળું તત્વજ્ઞાન છે અને જેટલું કોઈ ઊંડાણ વાળું તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાનના બે પડખા છે, એક એનો વિસ્તાર અને એક એનો ઊંડાણ. એ જેટલું છે એ બધાનું મૂળ સર્વજ્ઞ છે, આમ વાત છે. સર્વજ્ઞ દેવે જે સાધનથી તત્વજ્ઞાન ફાયદું અને વાણીમાં જે સાધન કહ્યું, સર્વજ્ઞ દેવે જે સાધનથી તત્વજ્ઞાન ફાયદું અને વાણીમાં જે સાધન કહ્યું તેને ઓળખે, એ બારમાં દેવ ગુરુ ને શાસ્ત્ર એમ છે. તેવા દેવ ગુરુ શાસ્ત્ર ને ઓળખે તેને જ યથાર્થ તત્વની ભાવના હોય છે, બીજાને
નહીં.
એ તત્વજ્ઞાન એટલે ફિલોસોફી, અને એ ફિલોસોફી જગતમાં દરેક પોતપોતાની હાંકે છે, દરેકને પોતપોતાની ફિલોસોફી છે, પછી ગમે તે ધર્મ મતમાં માનતો હોય. એને એમ કહે છે કે ભાઈ તત્વજ્ઞાન શાને માટે છે, પહેલા તો એ નક્કી કર. તત્વજ્ઞાન શાને માટે છે, શેના અર્થે છે, કયા પ્રયોજન માટે છે, કે તત્વની ભાવના છે કે એક લુખું તત્વ જ્ઞાન છે, આ સિદ્ધિ વાત છે. તો જ્યાં જ્યાં તત્વ જ્ઞાન છે ત્યાં ત્યાં સ્વતત્વની ભાવના છે કે નહીં, એ વાત પહેલી જોવી રહી. આ ભાવનાનો વિષય આમ દાખલ થાય છે. તત્વજ્ઞાન ક્ષયોક્ષમ નો વિષય છે. ભાવનાને ક્ષયોક્ષમ ને કોઈ સમવ્યાપ્તિ નથી, વિષમ વ્યાપ્તિ પણ છે. એટલે હોય જ બે સાથે એમ નથી. ક્ષયોક્ષમ ન હોય અને ભાવના હોય, ક્ષયોક્ષમ હોય અને પણ ભાવના હોય. જેને બુદ્ધિ નો જ્ઞાન નો ક્ષયોક્ષમ છે એ તત્વજ્ઞાન માં તો એનો તાજ બુદ્ધ ઓછા વધતા અંશે. ગુરુદેવ ના પ્રવચન માં કેવી કેવી વાતો આવે, બહુ સૂક્ષ્મતા છે કે ભાઈ તું તત્વજ્ઞાન ની અંદર આગળ વધવા માંગે છો, તત્વ અભ્યાસ કરવા તું સ્વંગર આવ્યો, આયા તત્વ ની વાત તું સાંભળે છો, તત્વાભ્યાસ કરે છો, પણ ભાવના છે આ વાત આની અંદર સાથે છે. તત્વ પામવાની ભાવના વિના તત્વ જ્ઞાન નો અભ્યાસ નિરર્થક છે. એ તને કામમાં આવે એવી ચીજ નથી. સીધી વાત અંદર દાખલ થઈ ગઈ ને. તત્વની ભાવના એટલે નિજ સ્વરૂપ ની પ્રાપ્તિ, નિજ સ્વરૂપ ની પ્રાપ્તિ ની ભાવના. નિજ સ્વરૂપ ની પ્રાપ્તિ ની ભાવના એટલે પરિપૂર્ણ નિર્દોષ થવાની ભાવના એમ છે. જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે તેને, તેના માટે આ માર્ગ છે, તેના માટે આ લાઈન છે. બીજાને માટે આમાં દાખલ થવાની પરમિશન નથી. વિતરાગ ની પરમિશન નથી, જીનેન્દ્ર ની પરમિશન નથી. બોર્ડ મેળવ્યું હોય છે ને, કોઈ ખાસ કક્ષા હોય, મોટા અધિકારીઓ બેસતા હોય, એનો ખંડ હોય, કક્ષ હોય, તો એમ કે નો એડમિશન વિધાઉટ પરમિશન. રજા વગર તમારે અંદર આવવાનું. એમ અહિયાં પણ જીનેન્દ્ર ની પરમિશન ત્યારે મળે છે દાખલ થવા માટે, કે પહેલા તારા આત્મા ને અંદર માં પૂછી જુઓ કે તારે પૂર્ણ નિર્દોષ થવું છે. આ જેવા જીનેન્દ્ર પરમાત્મા જેના દર્શન કરવા તું જાશ એવો થવાની તારી ભાવના છે, એ તારા આદર્શ નું સ્થાન છે. ઠીક બિલકુલ તારે એવું થવું છે, નક્કી કરે એક વાર. અંદર માં બીજી ગડબડ રાખીશ તો તારો બધી મહેનત, તારો બધો પરિશ્રમ વ્યર્થ જશે. એથી કઈ ભળવાનું નથી. સિદ્ધિ લાઈન જ એ છે, બીજી કોઈ લાઈન જ નથી. શરૂઆત જ આ રીતે થાય છે અને એ પહેલા કોઈ શરૂઆત જેવું નામ જ નથી. પહેલા તો બીજું કઈ શરૂઆત નું, પણ એ પહેલા શરૂઆત જેવું કોઈ બીજું નામ નથી. આ રીતે જ અનંતા ગયા, આ જિંદગી ના નહી અનંતા નકામા ગયા, આનંદ જિંદગી ના નકામા ગયા. પણ એ તો જાગ્યા ત્યાંથી સવાર છે. ખરેખર તો જાગ્યા ત્યાંથી સવાર છે. એટલે એમ કહે છે કે તત્વજ્ઞાન નું મૂળ છે એ સર્વજ્ઞ પરમાત્મા છે. સર્વજ્ઞ દેવે જે સાધન થી તત્વજ્ઞાન સાધ્યું અંતર બાહ્ય, તે તેમની વાણીમાં સાધન તરીકે પ્રસિદ્ધ થયું છે. તેને ઓળખે એટલે કે એને બહારમાં દેવ ગુરુ શાસ્ત્ર નો પણ નિર્ણય કરવો પડશે એમ કેવું છે. બહાર ની વાત બધી બહાર આપણે તો અંદર માં ઉપયોગ ને શુદ્ધ કરીને અંદર માં લાવો, બહાર નું કઈ આપણે જોવું નથી એમ પણ નહીં ચાલે. દેવ ગુરુ શાસ્ત્ર તો પ્રયોજનભૂત વિષયની રકમો છે, અને પ્રયોજનની રકમો ન જોવે તો એનો આખો હિસાબ કિતાબ નહીં જોવા બરાબર છે. દેવ ગુરુ શાસ્ત્ર તો એને ઓળખવા રહ્યા, સમજવા રહ્યા, અને સમજીને એને માનવા રહ્યા, સન્માન કરવા રહ્યા, એમને એમ ચાલે કેમ કે જે વિતરાગ થયા સર્વજ્ઞ થયા એમણે પણ પહેલા એમ જ કર્યું હતું. એ જયારે છદ્મસ્ત હતા, કોઈ પણ સર્વજ્ઞ અનાદિથી સર્વજ્ઞ છે એમ નથી. જીન પ્રતિમા ભલે અનાદિથી હોય, વ્યક્તિ અપેક્ષા એ કોઈ સર્વજ્ઞ, કોઈ અરિહંત, કોઈ સિદ્ધ અનાદિથી નથી. બધા જ પહેલા સંસારી હતા, બધા જ પહેલા અજ્ઞાની. અરે જ્ઞાની એ કોઈ અનાદિથી નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સાદી છે પ્રત્યેક જીવ માટે. કોઈ અનાદિથી જ્ઞાની છે ને સર્વજ્ઞ ત્યાં છે એવું છે. તે પણ પહેલા સંસારી ને અજ્ઞાની હતા, એમણે પણ સાચા દેવગુરુ શાસ્ત્ર ને ઓળખ્યા, સ્વીકાર્યા અને એ જે રસ્તે ચાલ્યા તે રસ્તે પોતે ચાલતા સર્વજ્ઞ થયા. પ્રત્યેક સર્વજ્ઞ માટે આ વાત છે. અનંતા થયા એમાં પ્રત્યેક માટે કોઈ માટે બીજી વાત નથી. એ તો લીધું છે ટોડર મળીએ શરૂઆતમાં. અરિહંત કેવી રીતે થયા એ વાત એમણે બહુ સારા શબ્દોમાં લીધી છે. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ નો પ્રારંભ એ રીતે એમણે કર્યો છે. સિદ્ધપદ પહેલા અરિહંત ને નમસ્કાર કરવાનું કારણ એમ કરીને અરિહંત ની વાત લીધી છે. નમસ્કાર. પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષા એ કરીએ છીએ. હવે અરંતતા અરંત થી ઉપદેશાદિત નું પ્રયોજન વિશે સિદ્ધ થાય છે માટે તમને તેમને પંચ પરમેષ્ટિમાં પહેલા નમસ્કાર કર્યા છે. અરિહંત નું સ્વરૂપ એમાં એ વાત લીધી છે. જે ગ્રહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી કોઈ ગ્રહસ્થ ને કેવું જ્ઞાન થાય એ વાત લખું છે. કોઈ દિવસ થઈ શકે નહીં. ગ્રહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતીનો કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુક્ત વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. પછી ચારે કરીને ગુણ કરીને પછી 18 જે દોષ છે રહી છે એ વર્ણન કર્યું છે. પણ પ્રારંભ અહીંથી કર્યો. એવી રીતે સિદ્ધપદની અવસ્થા મળી છે કે જે ગ્રહસ્થ અવસ્થા ત્યજી મુનિધર્મ સાધન વડે ચાર ઘાતી કર્મ નો નાશ થતા આનંદ ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કર્યું. કેટલો કાળ વીતે ચાર ઘાતી કર્મો ને પણ ભસ્મ થતા પરમ અવતારી શરીર ને પણ છોડીને ઉદ્ધગમન સ્વભાવ થી લોક ના અગ્રભાગમાં જઈને બિરાજમાન થયા છે તેવું સિદ્ધ છે. એમ કરીને સિદ્ધ પરમેશ્વરી નું સ્વરૂપ કહ્યું છે. એટલે એમણે જે સાધન અંગીકાર કર્યા એટલે એ પહેલા ગ્રહસ્થ હતા એમ લેવું છે. કોઈ અનાદિથી સર્વજ્ઞ છે, કોઈ આત્મા કોઈ પરમાત્મા અનાદિથી પરમાત્મા છે એમ વાત નથી. પ્રવાહ અપેક્ષાઓ ભલે અનાદિથી થયા કરે છે પણ કોઈ વ્યક્તિ અપેક્ષાએ તે વાત નથી. બધા જ ગ્રહસ્થપણું છોડી ગ્રહસ્થપણું છોડી એમાં એ વાત આવી ગઈ કે તિર્યંચ નારકી અને દેવને આ સર્વજ્ઞ પદ મળતું નથી. નારકી ગ્રહસ્થની વાત નથી, તિર્યંચમાં ગ્રહસ્થ પણ નથી, દેવમાં નહીં. જે મનુષ્ય છે તે ગ્રહસ્થ પણ છોડી મુનિધર્મ અંગીકાર કરે, કેમ કે દેવ પણ મનુષ્ય મુનિધર્મ અંગીકાર કરી શકતા નથી. તિર્યંચને એ પ્રશ્ન નથી, નારકીને એ પ્રશ્ન નથી. એટલે મનુષ્યની વાત આપોઆપ આવી જાય છે ચારે ગતિમાંથી કે જે કોઈ અરિહંત સિદ્ધ પરમાત્મા થાય છે સર્વજ્ઞ થાય છે એને છેલ્લું ચરમ શરીર છેલ્લો ભાવ મનુષ્ય ન જ હોય છે અને બીજો હતો નથી. તેથી તેને ચાર ગતિમાં સર્વોત્તમ કહેવામાં આવ્યો છે. પણ એ ઉપયોગ થાય તો સર્વોત્તમ ને ઉપયોગ ન થાય તો અનંતવાર આવેલો નકામો ગયો છે એ પરિસ્થિતિ થાય છે.
વાદિદેવ સ્થિતિ મંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાનજી દેવ નો જય હો.